એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. હું છું આપની સાથે
અને હું છું એક્સપર્ટ આજની આપણી આ રસપ્રદ ચર્ચા માટે.
આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે ઇતિહાસના એક જાણીતા પ્રકરણને, એટલે કે એનલાઇટનમેન્ટને, એક નવી જ નજરથી જોવામાં મદદ કરે છે. જ્હોન રોબર્ટસનનું પુસ્તક ધી એનલાઇટનમેન્ટ.
હા, બરાબર.
મોટાભાગે તો આપણે એનલાઇટનમેન્ટને ફ્રેન્ચ ક્રાંતિ સાથે જોડીએ છીએ, અથવા તો બુદ્ધિવાદ અને ક્યારેક ધર્મ વિરોધ સાથે, એવું જ હોય છે ને સામાન્ય રીતે?
હા, બિલકુલ, મોટાભાગના લોકોના મનમાં આ જ છાપ હોય છે. પણ રોબર્ટસન આ પુસ્તકમાં કહે છે કે આ છાપ એમ કે અધૂરી છે અને ઘણીવાર તો ગેરમાર્ગે પણ દોરે છે.
ઓ, તો એ શું કહે છે?
એમનો દ્રષ્ટિકોણ સાવ જુદો છે. એ એનલાઇટનમેન્ટને એક અલગ જ રીતે રજૂ કરે છે.
પણ આ ચર્ચા આજે આપણે શા માટે કરી રહ્યા છીએ? મતલબ ઇતિહાસના કોઈ બૌદ્ધિક આંદોલન વિશે આજે જાણવાની શી જરૂર?
જો, વાત એમ છે કે આપણે જેને આધુનિક સમાજ કહીએ છીએ ને, આપણા મૂલ્યો, આપણી સરકાર ચલાવવાની પદ્ધતિઓ, વ્યક્તિગત સ્વતંત્રતાનો ખ્યાલ,
હા,
અર્થતંત્ર, પ્રગતિનો વિચાર,
બરાબર,
આ બધું જ આ બધાના મૂળિયા ક્યાંક ને ક્યાંક 18મી સદીના આ એનલાઇટનમેન્ટમાં પડેલા છે. તો જો આપણે એ મૂળને જ બરાબર ના સમજીએ તો પછી આપણા વર્તમાનને કઈ રીતે સમજવાના? રોબર્ટસનનું આ પુનઃ અર્થઘટન આપણને પેલી પ્રચલિત માન્યતાઓથી, સ્ટીરિયોટાઇપ્સથી આગળ લઈ જાય છે અને આપણા આધુનિક વિચારોનું જે બૌદ્ધિક ડીએનએ છે એને સમજવામાં મદદ કરે છે.
વાહ, આ તો ખરેખર રસપ્રદ વાત છે. તો પછી ચાલો શરૂઆત લેખકથી જ કરીએ. કોણ છે આ જ્હોન રોબર્ટસન જેમણે આટલી પ્રસ્થાપિત માન્યતાને પડકાર ફેંક્યો છે?
જ્હોન રોબર્ટસન એમ કે કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી. એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાજકીય વિચારના ઇતિહાસના ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રોફેસર એમેરિટસ રહી ચૂક્યા છે.
ઓકે.
એમનું આખું શૈક્ષણિક જીવન 18મી સદીના બૌદ્ધિક ઇતિહાસના અભ્યાસમાં ગયું છે, ખાસ કરીને એનલાઇટનમેન્ટ પર. એટલે એ આ વિષયના દુનિયાના ટોચના વિદ્વાનોમાં ગણાય છે.
પણ એનલાઇટનમેન્ટ પર તો ઘણા લોકોએ લખ્યું હશે ને, તો રોબર્ટસનની વાતમાં એવું શું નવું છે? એમનો દ્રષ્ટિકોણ કેમ અલગ પડે છે?
એમની ખાસિયત છે એમના અભિગમમાં. જુઓ, મોટાભાગના અભ્યાસો ક્યાં તો ફ્રાન્સ પર, ક્યાં તો જર્મની કે ઇંગ્લેન્ડ પર જ ધ્યાન આપે છે.
હા, એ સાચું છે.
રોબર્ટસને જાણી જોઈને બે એવા પ્રદેશો પસંદ કર્યા જેમને સામાન્ય રીતે એનલાઇટનમેન્ટના મુખ્ય કેન્દ્રો નથી ગણવામાં આવતા. એક સ્કોટલેન્ડ અને બીજું નેપલ્સ ઇટાલીમાં.
સ્કોટલેન્ડ અને નેપલ્સ, આ તો બહુ જ અલગ જગ્યાઓ થઈ ગઈ. એક ઉત્તરમાં, એક દક્ષિણમાં, એક પ્રોટેસ્ટન્ટ, એક કેથોલિક.
હા, અને એ જ તો મુદ્દો છે. રોબર્ટસન રાષ્ટ્રીય સીમાઓમાં બંધાઈને નથી વિચારતા. એ તુલનાત્મક ઇતિહાસનો ઉપયોગ કરે છે.
તુલનાત્મક ઇતિહાસ.
હા, એ માને છે કે વિચારો કોઈ એક દેશના નથી હોતા, એ તો સરહદો ઉળંગીને ફેલાય છે અને જુદા જુદા વાતાવરણમાં, જુદા જુદા સંદર્ભમાં એ અલગ અલગ રૂપ લે છે. આ સમજવા માટે તેઓ જાતે ઘણી યુરોપિયન ભાષાઓમાં ફ્રેન્ચ, ઇટાલિયન, લેટિન, અંગ્રેજી મૂળ લખાણો વાંચે છે, જેથી એ જાણી શકાય કે એ સમયના વિચારકો ખરેખર શું કહેવા માંગતા હતા, નહીં કે પછીના ઇતિહાસકારોએ એમના પર જે લેબલ ચોંટાડી દીધા. એમના મૂળ ઉદ્દેશ્યો શું હતા એના પર રોબર્ટસન ભાર મૂકે છે.
એટલે કે ઇતિહાસને આજની દૃષ્ટિથી નહીં, પણ તે સમયના લોકોની નજરે જોવાનો પ્રયાસ, બરાબર? તો આ પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? રોબર્ટસન એનલાઇટનમેન્ટને શું માને છે જો એ ફ્રેન્ચ કેન્દ્રિત, ક્રાંતિકારી અને ધર્મ વિરોધી નહોતું તો?
રોબર્ટસનની મુખ્ય દલીલ એ જ છે કે એનલાઇટનમેન્ટ મૂળભૂત રીતે ફ્રેન્ચ, ક્રાંતિકારી કે ધર્મ વિરોધી ચળવળ નહોતી. આ જે છાપ છે ને, એ મોટાભાગે ફ્રેન્ચ ક્રાંતિ પછીના ઇતિહાસકારોએ ઊભી કરી છે.
એટલે જેમણે ભૂતકાળને ક્રાંતિના ચશ્માથી જોયો, તો પછી શું હતું? એનો મુખ્ય હેતુ શું હતો જો ક્રાંતિ કે ધર્મ વિરોધ નહોતો તો?
રોબર્ટસન એને એક રચનાત્મક બૌદ્ધિક પ્રોજેક્ટ તરીકે જુએ છે, જે આખા યુરોપમાં વિકસ્યો હતો, પણ ખાસ કરીને સ્કોટલેન્ડ અને નેપલ્સ જેવા કેન્દ્રોમાં એનું એક આગવું સ્વરૂપ હતું.
રચનાત્મક બૌદ્ધિક પ્રોજેક્ટ.
હા, અને આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હતો માનવ અને સમાજનું વિજ્ઞાન સ્થાપિત કરવું.
માનવ અને સમાજનું વિજ્ઞાન, એટલે શું?
જુઓ, જેમ 17મી સદીમાં વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ, ન્યૂટન જેવા વૈજ્ઞાનિકોએ ભૌતિક દુનિયાના નિયમો શોધ્યા.
હા, ગુરુત્વાકર્ષણના નિયમો વગેરે.
બરાબર. તો એ જ રીતે 18મી સદીના આ વિચારકો માનવ સ્વભાવ, નૈતિકતા, સમાજ કેવી રીતે ચાલે છે, અર્થતંત્ર અને શાસનના મૂળભૂત સિદ્ધાંતો સમજવા માંગતા હતા વૈજ્ઞાનિક પદ્ધતિથી.
ઓહ, એટલે માણસ અને સમાજ કેવી રીતે કામ કરે છે એ સમજવાની કોશિશ. પણ શા માટે? ખાલી જાણવા ખાતર?
ના ના, ખાલી જાણવા ખાતર નહીં. એનો હેતુ બહુ વ્યવહારુ હતો. એક વધુ સમૃદ્ધ, વધુ સદ્ગુણી અને વધુ સારું શાસન ધરાવતો સમાજ બનાવવો.
એટલે કે જ્ઞાનનો ઉપયોગ સમાજ સુધારણા માટે.
એકદમ. તેઓ માનતા હતા કે જો આપણે વૈજ્ઞાનિક રીતે સમજી શકીએ કે માણસ અને સમાજ કેવી રીતે વર્તે છે, તો આપણે સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકીશું, માનવ જીવન સુધારી શકીશું. એટલે જ રોબર્ટસન આપણું ધ્યાન પેરિસના ફેશનેબલ સલૂન્સમાંથી હટાવીને એડિનબર્ગ અને ગ્લાસ્ગોની યુનિવર્સિટીઓ અને નેપલ્સના કાયદાકીય વર્તુળો તરફ લઈ જાય છે,
જ્યાં આ માનવ વિજ્ઞાન ખરેખર વિકસી રહ્યું હતું.
હા, જ્યાં આ કામ સૌથી વધુ વ્યવસ્થિત રીતે થયું.
આ તો ખરેખર પ્રચલિત ધારણા કરતાં સાવ જુદી જ વાત છે. ચાલો આ માનવ વિજ્ઞાનના વિચારમાં થોડું વધુ ઊંડા ઉતરીએ. રોબર્ટસન એવું કેવી રીતે સાબિત કરે છે કે પેલો ફ્રેન્ચ કેન્દ્રિત રેડિકલ એનલાઇટનમેન્ટનો ખ્યાલ એક ભ્રમ છે?
એમની શરૂઆત જ અહીંથી થાય છે કે આપણે 18મી સદીના વિચારકોને એમના પોતાના સમય અને એમના પોતાના ઉદ્દેશ્યોના સંદર્ભમાં જોવા જોઈએ, નહીં કે ફ્રેન્ચ ક્રાંતિના પરિણામોના આધારે.
બરાબર.
મોટાભાગના વિચારકોનો હેતુ કંઈ રાજાને ગાદી પરથી ઉતારી દેવાનો કે ચર્ચને ખતમ કરી દેવાનો નહોતો. એમનો મુખ્ય સવાલ હતો, માણસનો સ્વભાવ શું છે, લોકો સારા ખરાબનો નિર્ણય કેવી રીતે કરે છે, સમાજ કેવી રીતે ટકે છે, કેવી રીતે વિકાસ પામે છે.
અને આ સમજવા માટે એમણે કઈ પદ્ધતિ અપનાવી? શું એ જૂની પદ્ધતિઓથી અલગ હતી?
હા, ચોક્કસ. અહીં પેલી વૈજ્ઞાનિક ક્રાંતિનો, ખાસ કરીને ન્યૂટનનો, બહુ મોટો પ્રભાવ હતો. ન્યૂટનની સફળતાથી એક આશા જન્મી કે જો ભૌતિક દુનિયાના નિયમો શોધી શકાતા હોય
તો માનવ દુનિયાના પણ શોધી શકાય.
બરાબર. મન, નૈતિકતા, સમાજના પણ સિદ્ધાંતો શોધી શકાય. આ માટે એમણે બે મુખ્ય જૂની પરંપરાઓથી છેડો ફાળ્યો. એક મધ્યયુગનું ધાર્મિક સ્કોલાસ્ટિસિઝમ, જે ફક્ત શાસ્ત્રો અને સત્તા પર આધાર રાખતું.
હા.
અને બીજું દેકાર્તનો શુદ્ધ તર્કવાદ, જે માનતો હતો કે બધું ફક્ત તર્કથી જ જાણી શકાય છે. એને બદલે તેઓ જ્હોન લોકથી પ્રેરિત અનુભવવાદ એમ્પિરિસિઝમ તરફ વળ્યા.
અનુભવવાદ એટલે
કે જ્ઞાનનો આધાર અનુભવ, નિરીક્ષણ અને આપણી ઇન્દ્રિયો દ્વારા મળતી માહિતી હોવી જોઈએ. સિદ્ધાંતો હવામાંથી નહીં, પણ વાસ્તવિક દુનિયાના અભ્યાસમાંથી આવવા જોઈએ.
એટલે કે ફક્ત તર્ક લગાવવાને બદલે લોકો ખરેખર શું કરે છે, શું વિચારે છે, એનો અભ્યાસ કરવો.
એકદમ. એમનો ધ્યેય હતો માનવ મન, આપણી ભાવનાઓ, જેને એ લોકો પેશન્સ કહેતા, અને આપણી સામાજિક વૃત્તિઓનો અનુભવ આધારિત અભ્યાસ કરવો અને એના પરથી એક નવું નૈતિક અને રાજકીય દર્શન બનાવવું. આ જ હતો માનવ વિજ્ઞાનનો પાયો.
અને તમે કહ્યું કે રોબર્ટસનના મતે આ માનવ વિજ્ઞાનનો સૌથી સારો કાર્યક્રમ સ્કોટલેન્ડમાં જોવા મળ્યો. આવું કેમ? તે સમયે સ્કોટલેન્ડમાં એવું તે શું ખાસ હતું?
હા, આ રોબર્ટસનનો મુખ્ય દાવો છે અને એના માટે ઐતિહાસિક કારણો પણ છે. જુઓ, 1707માં સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડનું એકીકરણ થયું, જેને એક્ટ ઓફ યુનિયન કહે છે.
હા, સાંભળ્યું છે.
આનાથી થયું એવું કે સ્કોટલેન્ડને પોતાની અલગ સંસદ ગુમાવી દીધી. બધી રાજકીય સત્તા લંડન જતી રહી, એટલે સ્કોટલેન્ડમાં એક પ્રકારનો રાજકીય શૂન્યાવકાશ સર્જાયો. પણ એમણે વિચાર્યું કે ભલે આપણે રાજકીય રીતે સ્વતંત્ર નથી, પણ આપણે બૌદ્ધિક અને નૈતિક રીતે તો શ્રેષ્ઠ બની જ શકીએ.
વાહ, આ તો રસપ્રદ વળાંક કહેવાય. તો ત્યાં કયા મુખ્ય ચિંતકો હતા જેમણે આ માનવ વિજ્ઞાનને આગળ ધપાવ્યું?
અરે, ઘણા મોટા નામો છે, જેમ કે ફ્રાન્સિસ હચેસન. એમણે નૈતિક ભાવના, મોરલ સેન્સનો વિચાર આપ્યો, મતલબ કે સારા ખરાબને ઓળખવાની શક્તિ આપણામાં કુદરતી રીતે જ હોય છે. પછી આવ્યા ડેવિડ હ્યુમ, જે કદાચ એ સમયના સૌથી પ્રભાવશાળી ફિલોસોફર હતા. એમણે માનવ મન, કારણ અને કાર્યનો સંબંધ, કોઝેશન અને નૈતિકતાનો બહુ જ ઝીણવટભર્યો અનુભવવાદી અભ્યાસ કર્યો. એમના મુખ્ય પુસ્તક એ ટ્રીટીઝ ઓફ હ્યુમન નેચરનું પેટાશીર્ષક જ એવું હતું કે આ નૈતિક વિષયોમાં પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો પ્રયાસ છે.
ઓહો, પ્રાયોગિક પદ્ધતિ.
હા, અને પછી અલબત્ત એડમ સ્મિથ આપણે એમને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ વેલ્થ ઓફ નેશન્સ માટે.
હા, બરાબર.
પણ એ પહેલા એમણે થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ લખ્યું હતું, જેમાં એમણે સહાનુભૂતિને સમાજનો આધાર ગણાવ્યો હતો. સ્મિથ માટે તો અર્થશાસ્ત્ર પણ માનવ વિજ્ઞાનનો જ એક ભાગ હતો. એ સમજાવતું હતું કે કેવી રીતે વ્યક્તિનો સ્વાર્થ પણ સમાજની ભલાઈમાં પરિણમી શકે.
એટલે અર્થશાસ્ત્ર અને નૈતિકતા જોડાયેલા હતા.
બિલકુલ. અને એ સિવાય એડમ ફર્ગ્યુસન જેવા વિચારકો પણ હતા, જેમણે સમાજ કેવી રીતે તબક્કાવાર વિકસ્યો છે એનો અભ્યાસ કર્યો, જેને અનુમાનિત ઇતિહાસ કહેવાય છે.
બાપરે, આટલા બધા મોટા નામો એક સાથે એક જગ્યાએ. તો આ સ્કોટિશ એનલાઇટનમેન્ટની મુખ્ય ખાસિયતો શું ગણાય?
કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ તારવી શકાય. એક તો તે સામૂહિક હતું, મતલબ કે ઘણા લોકો સાથે મળીને કામ કરતા હતા અને યુનિવર્સિટીઓ સાથે જોડાયેલું હતું. બીજું, તે ક્રાંતિકારી નહોતું પણ મધ્યમ માર્ગી અને સુધારાવાદી હતું.
એટલે હાલની વ્યવસ્થામાં રહીને સુધારો.
હા હા. અને ત્રીજી બહુ મહત્વની વાત, તે ધર્મ સાથે સુસંગત હતું. મોટાભાગના સ્કોટિશ ચિંતકો નાસ્તિક નહોતા. એ લોકો એ સમયના પ્રવર્તમાન પ્રેસ્બિટેરિયન ચર્ચની માન્યતાઓ સાથે તર્કનો મેળ બેસાડવાનો પ્રયત્ન કરતા હતા.
બરાબર. પણ શું આ માનવ વિજ્ઞાનનો પ્રોજેક્ટ ફક્ત પ્રોટેસ્ટન્ટ સ્કોટલેન્ડ પૂરતો જ હતો? તમે નેપલ્સની વાત પણ કરી. કેથોલિક ઇટાલીના એક રાજ્યમાં આ કેવી રીતે શક્ય બન્યું? ત્યાંનો માહોલ તો સાવ જુદો હશે ને?
એકદમ સાચી વાત. અને આ જ રોબર્ટસનના તર્કની તાકાત છે. નેપલ્સનું ઉદાહરણ બતાવે છે કે આ બૌદ્ધિક કાર્યસૂચિ કોઈ એક ધર્મ કે સંસ્કૃતિ પૂરતી સીમિત નહોતી. નેપલ્સ એક જૂનું કેથોલિક રાજ્ય હતું.
હા,
ત્યાં સામંતશાહી હતી અને ચર્ચનો બહુ ભારે પ્રભાવ હતો, એટલે ત્યાં સુધારાની જરૂરિયાત અલગ પ્રકારની હતી, મુખ્યત્વે કાયદાકીય અને રાજકીય સુધારાની, અને ચર્ચની સત્તા ઓછી કરવાની જરૂર હતી.
તો ત્યાં કયા વિચારકો મુખ્ય હતા અને એમનો અભિગમ શું, સ્કોટલેન્ડ જેવો જ હતો કે કંઈક અલગ?
અભિગમ થોડો અલગ હતો, પણ ધ્યેય એ જ હતો, સમાજને સમજવો અને સુધારવો. રોબર્ટસન બે મુખ્ય નામો પર ખાસ ભાર મૂકે છે. એક પિયેત્રો ગ્યાનોન, એમણે નેપલ્સનો નાગરિક ઇતિહાસ લખ્યો.
સિવિલ હિસ્ટ્રી ઓફ ધ કિંગડમ ઓફ નેપલ્સ.
ઇતિહાસ?
હા.
પણ દેખીતી રીતે આ ઇતિહાસ હતો, પણ એનો અસલ હેતુ હતો ઇતિહાસના પુરાવાનો ઉપયોગ કરીને ચર્ચની રાજકીય સત્તાને પડકારવાનો અને રાજ્યના કાયદાને સર્વોપરિ સાબિત કરવાનો.
ઓ, ઇતિહાસનો આવો ઉપયોગ.
હા. અને બીજું એક અત્યંત મૌલિક નામ છે ગ્યામ્બાટિસ્ટા વિકો. એમનું પુસ્તક ન્યૂ સાયન્સ તો ક્રાંતિકારી ગણાય. વિકોએ દલીલ કરી કે આપણે કુદરતી દુનિયા કરતાં માનવસર્જિત દુનિયાને, એટલે કે ઇતિહાસ, સમાજ, ભાષા ને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. કેમ? કારણ કે એ આપણે પોતે બનાવી છે.
વાહ, આ તો બહુ ઊંડો વિચાર છે.
હા. અને એમણે ઇતિહાસના ચક્રીય વિકાસનો સિદ્ધાંત પણ આપ્યો હતો.
એટલે નેપલ્સમાં માનવ વિજ્ઞાન માટે ઇતિહાસ અને કાયદો મુખ્ય સાધનો બન્યા.
બરાબર. સ્કોટલેન્ડમાં જ્યાં ફિલોસોફી અને નૈતિકતા કેન્દ્રમાં હતા, ત્યાં નેપલ્સમાં ઇતિહાસ અને ન્યાયશાસ્ત્ર દ્વારા સમાજને સમજવા અને સુધારવાના પ્રયાસો થયા. પણ બંને જગ્યાએ મૂળ પ્રોજેક્ટ એક જ હતો, માણસ અને સમાજને સમજવાનો રચનાત્મક પ્રયાસ.
આપણે જોયું કે સ્કોટલેન્ડ અને નેપલ્સ જેવા જુદા જુદા સંદર્ભોમાં પણ સમાન બૌદ્ધિક ધ્યેયો જોવા મળ્યા. શું એવા કેટલાક વિષયો હતા જે આખા યુરોપમાં આ માનવ વિજ્ઞાનના પ્રોજેક્ટ હેઠળ વારંવાર ચર્ચાતા હતા?
હા, ચોક્કસ. રોબર્ટસન કેટલાક એવા મુખ્ય વિષયો ઓળખી કાઢે છે જે લગભગ બધે જ ચર્ચામાં હતા. એક બહુ મહત્વનો વિષય હતો વાણિજ્ય અને સભ્યતા,
કોમર્સ એન્ડ સિવિલાઇઝેશન.
હા. ઘણા વિચારકો, ખાસ કરીને એડમ સ્મિથ, એવું માનતા હતા કે વેપાર અને આર્થિક વિકાસ ખાલી પૈસા જ નથી લાવતા, પણ એ લોકોને વધુ સભ્ય, શાંતિપ્રિય અને એકબીજા પર નિર્ભર બનાવે છે. કેવી રીતે વ્યક્તિનો સ્વાર્થ સમાજના ભલામાં પરિણમી શકે, એ એક મોટો સવાલ હતો જેની ચર્ચા થતી.
બીજો કોઈ આવો મુખ્ય વિષય હતો?
બીજો એક અત્યંત અગત્યનો વિષય હતો ધર્મ અને તર્ક. જેમ આપણે પહેલા વાત કરી, રોબર્ટસન ભારપૂર્વક કહે છે કે એનલાઇટનમેન્ટ મુખ્યત્વે ધર્મ વિરોધી નહોતું.
હા, એ વાત તમે કરી હતી.
મોટાભાગના ચિંતકોનો પ્રયાસ ધર્મને ખતમ કરવાનો નહોતો, પણ શ્રદ્ધા અને તર્ક વચ્ચે સુમેળ સાધવાનો હતો, ધર્મને વધુ તર્કબદ્ધ બનાવવાનો એમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયાસ હતો. હા, એ વાત સાચી કે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ દેશોમાં આના અભિગમો જુદા હતા, પણ ધ્યેય ધર્મને સુધારવાનો હતો, નકારવાનો નહીં.
અને રાજકારણ અને સમાજ વિશે શું ચર્ચાઓ થતી? એ તો મુખ્ય વિષય હશે જ ને?
ચોક્કસ, રાજકારણ અને સમાજ, પોલિટિક્સ એન્ડ સોસાયટી તો કેન્દ્રમાં જ હતું. વ્યક્તિની સ્વતંત્રતા અને સમાજની વ્યવસ્થા, આ બે વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? સરકારની સાચી ભૂમિકા શું હોવી જોઈએ? કાયદાનું શાસન કેવું હોય? નાગરિકોના હક અને ફરજો શું? આ બધા સવાલોના જવાબ માનવ વિજ્ઞાનના આધારે શોધવાનો પ્રયાસ થતો હતો.
સ્પષ્ટ છે કે રોબર્ટસન એનલાઇટનમેન્ટને એક ખૂબ જ વ્યાપક, બહુપરિમાણીય અને રચનાત્મક ચળવળ તરીકે રજૂ કરી રહ્યા છે. જો આપણે આ પુસ્તક અને આપણી અત્યાર સુધીની ચર્ચામાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો તે કયા કહી શકાય?
મને લાગે છે કે 5 મુખ્ય થીમ્સ છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. પહેલી અને સૌથી અગત્યની, માનવ વિજ્ઞાન તરીકે એનલાઇટનમેન્ટ. આનો મુખ્ય હેતુ માણસના સ્વભાવ, સમાજ અને તેની સંસ્થાઓને વૈજ્ઞાનિક રીતે અનુભવના આધારે સમજવાનો હતો, જેથી તેને સુધારી શકાય.
અને આ વિચાર આજે પણ મહત્વનો છે?
બિલકુલ, આજે પણ સમાજ વિજ્ઞાનો અને જાહેર નીતિ ઘડતર માટે આ પાયાનો વિચાર છે. આપણે ભારતમાં પણ જ્યારે સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે પુરાવા આધારિત એવિડન્સ બેઝ્ડ અભિગમની વાત કરીએ છીએ ત્યારે તેના મૂળ અહીં જોઈ શકાય છે.
બરાબર, બીજું શું?
બીજું, બહુવિધ એનલાઇટનમેન્ટ્સ. મતલબ કે આ કોઈ એક કેન્દ્ર જેમ કે પેરિસથી ફેલાયેલી ચળવળ નહોતી, પણ સ્કોટલેન્ડ, નેપલ્સ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ જેવા અનેક કેન્દ્રોમાં સમાંતર રીતે પોતપોતાની રીતે વિકસી રહી હતી.
આમાંથી શું શીખવા મળે?
આ આપણને શીખવે છે કે બૌદ્ધિક પ્રગતિ અને નવીનતા કોઈ એક સંસ્કૃતિ કે પ્રદેશનો ઇજારો નથી હોતો. ભારતમાં પણ આપણે જોઈએ છે ને કે જુદા જુદા પ્રદેશોમાં સામાજિક સુધારણા અને જાગૃતિના આંદોલનો સ્વતંત્ર રીતે વિકસ્યા છે.
સાચી વાત. ત્રીજી થીમ કઈ ગણાવી શકાય?
ત્રીજું, મધ્યમ માર્ગી સુધારણા. એનલાઇટમેન્ટની મુખ્યધારા ક્રાંતિકારી ધ્વંસમાં નહોતી માનતી, પણ હાલની સંસ્થાઓમાં રહીને ધીમે ધીમે તર્ક અને પુરાવાના આધારે સુધારો લાવવામાં માનતી હતી.
અને આ આજે પણ સુસંગત છે?
ચોક્કસ, ખાસ કરીને જ્યારે આપણે ભારતમાં ઝડપી પરિવર્તન અને સ્થિર વિકાસ વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું તેની ચર્ચા કરીએ છીએ. શું ક્રાંતિ જ એકમાત્ર રસ્તો છે કે પછી ધીમો પણ મક્કમ સુધારો વધુ ટકી શકે? આ પ્રશ્ન વિચારવા જેવો છે.
ચોથી થીમ કઈ હતી?
ચોથું, ઇતિહાસ અને રાજકીય અર્થતંત્રનું કેન્દ્ર સ્થાન. માનવ વિજ્ઞાનના અભ્યાસ માટે આ બે વિષયો બહુ પાયાના હતા. ઇતિહાસ આપણને ભૂતકાળ અને સમાજનો વિકાસ સમજાવતો હતો, જ્યારે રાજકીય અર્થતંત્ર વર્તમાન સમાજ કેવી રીતે કામ કરે છે, ખાસ કરીને આર્થિક રીતે, તે સમજાવતું હતું. આજે પણ સારા શાસન અને વિકાસ નીતિઓ માટે આ બંનેનું જ્ઞાન કેટલું જરૂરી છે.
અને છેલ્લી, પાંચમી થીમ.
પાંચમો, ફ્રેન્ચ ક્રાંતિનો વિકૃત પ્રભાવ. આ રોબર્ટસનની એક બહુ મહત્વની દલીલ છે કે ફ્રેન્ચ ક્રાંતિએ પાછળથી એનલાઇટનમેન્ટની આપણી સમજને બગાડી નાખી.
કેવી રીતે?
ક્રાંતિની હિંસા અને ઉથલપાથલને કારણે એનલાઇટનમેન્ટનો જે મૂળ રચનાત્મક, સુધારાવાદી અને ઘણીવાર મધ્યમ માર્ગી સ્વભાવ હતો, તેના પર પડદો પડી ગયો અને તેને ફક્ત ક્રાંતિના કારણ તરીકે જોવામાં આવ્યું. આ આપણને એ પણ વિચારતા કરે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે અને તેનું અર્થઘટન સમય સાથે કેવી રીતે બદલાય છે.
આ પાંચે મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે. પુસ્તકમાં આવા ઘણા ધારદાર વિચારો હશે જ. ચાલો એમાંથી કેટલાક મુખ્ય વિચારો કે જે આપણને યાદ રહી જાય તેના પર નજર કરીએ.
હા, ચોક્કસ. એક વિચાર જે મને બહુ ગમ્યો તે આ છે. એનલાઇટનમેન્ટ એ વિચારોનો કોઈ બંધિયાર સમૂહ નહોતો, પરંતુ માનવ સ્થિતિ સુધારવા માટે તર્ક અને અનુભવજન્ય નિરીક્ષણનો ઉપયોગ કરવાની એક સહિયારી પ્રતિબદ્ધતા હતી.
વાહ, આ તો ખૂબ જ મહત્વનું છે. એટલે કે તે કોઈ ચોક્કસ ઇઝમ નહોતું, પણ એક અભિગમ હતો, એક પદ્ધતિ હતી. સમસ્યા ઓળખો, પુરાવા જોવો, તર્ક વાપરો અને ઉકેલ તરફ જાઓ. આ વાત આજે પણ કેટલી સાચી છે.
બરાબર. બીજો એક વિચાર સ્કોટલેન્ડના સંદર્ભમાં છે. સ્કોટિશ એનલાઇટનમેન્ટ એટલા માટે સફળ થયું કારણ કે તેણે તર્ક અને શ્રદ્ધા વચ્ચે સંઘર્ષને બદલે સુમેળ સાધવાનો પ્રયાસ કર્યો.
એટલે પરંપરા અને આધુનિકતા વચ્ચે જાણે એક પુલ બનાવવાનો પ્રયાસ, જૂનાને સાવ ફેંકી દેવાને બદલે તેને નવા જ્ઞાન સાથે કેવી રીતે જોડી શકાય તે વિચારવું. આ પણ આપણા સમાજ માટે ઘણો શીખવા જેવું છે, નહીં?
ચોક્કસ. ત્રીજો વિચાર વાણિજ્ય વિશે છે, જેની આપણે વાત કરી. વાણિજ્યને માત્ર આર્થિક લેવડદેવડ તરીકે નહીં, પરંતુ એક સભ્યતાકારી શક્તિ, સિવિલાઇઝિંગ ફોર્સ તરીકે જોવામાં આવતું હતું, જે નૈતિક અને ભૌતિક પ્રગતિને પ્રોત્સાહન આપી શકે.
આ પણ રસપ્રદ છે. એટલે કે બજાર અને વ્યાપાર ખાલી પૈસા કમાવા માટે જ નથી, પણ એ લોકોને સહકાર, નિયમપાલન અને પરસ્પર વિશ્વાસ જેવા ગુણો વિકસાવવામાં પણ મદદ કરી શકે છે. કદાચ એડમ સ્મિથનો આ જ વિચાર હતો, ને?
હા, એ જ દિશામાં. ચોથો વિચાર તેમાં લાંબા ગાળાના પ્રભાવ વિશે છે. એનલાઇટનમેન્ટે સમાજનો એક અલગ ક્ષેત્ર તરીકે વ્યવસ્થિત અભ્યાસ કરવાની પ્રથમ પદ્ધતિઓ બનાવી, જેણે પછીના તમામ સામાજિક વિજ્ઞાનોનો પાયો નાખ્યો.
શું વાત છે! એટલે આજે આપણે જે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન ભણીએ છીએ, એ બધાની શરૂઆત અહીંથી થઈ. આ તો બહુ મોટો વારસો કહેવાય.
ખરેખર. અને છેલ્લો વિચાર ફરીથી ફ્રેન્ચ ક્રાંતિ વિશે. ફ્રેન્ચ ક્રાંતિ એનલાઇટનમેન્ટનું અનિવાર્ય પરિણામ નહોતું, ઉલટાનું, તે એક એવી ઘટના હતી જેણે પાછળથી આપણી એનલાઇટનમેન્ટ અંગેની સમજને વિકૃત કરી.
આ ફરી એ જ વાત પર આવે છે કે ઇતિહાસને સીધી લીટીમાં જોવો હંમેશા સાચું નથી હોતો. ઘટનાઓ જટિલ હોય છે અને તેના અર્થઘટનો બદલાતા રહે છે. આ બધા વિચારો આપણને ઇતિહાસ અને વર્તમાનને વધુ ઊંડાણથી અને વિવેકબુદ્ધિથી જોવાની પ્રેરણા આપે છે. શું આમાંથી આપણે રોજિંદા જીવન માટે પણ કંઈક તારવી શકીએ?
હા, મને લાગે છે બિલકુલ. ઓછામાં ઓછી પાંચ બાબતો આપણે ચોક્કસ શીખી શકીએ. પહેલું, પ્રચલિત કથાઓ પર સવાલ ઉઠાવવાની હિંમત. સમાજમાં જે સરળ લેબલવાળી વાર્તાઓ ચાલતી હોય તેના પર આંધળો વિશ્વાસ ન કરવો, પછી તે ઇતિહાસ વિશે હોય કે વર્તમાન વિશે. ઊંડા ઉતરીને તપાસ કરવી જરૂરી છે.
બરાબર. બીજું,
સંદર્ભનું મહત્ત્વ સમજવું. કોઈપણ વિચાર કે ઘટના તેના ચોક્કસ સમય અને સ્થળના સંદર્ભ વિના સમજી શકાતી નથી. સ્કોટલેન્ડ અને નેપલ્સના ઉદાહરણો બતાવે છે કે એક જ બૌદ્ધિક ધ્યેય પણ જુદા જુદા વાતાવરણમાં જુદા જુદા રૂપે વ્યક્ત થાય છે. આ વાત આજે પણ આપણા બહુસાંસ્કૃતિક સમાજને સમજવા માટે ઉપયોગી છે.
ત્રીજી કઈ બાબત લાગુ પડે છે?
ત્રીજું, વ્યવહારિક અને ક્રમિક સુધારાનું મૂલ્ય. એનલાઇટનમેન્ટનો મુખ્ય પ્રવાહ ધર્મૂળથી ક્રાંતિને બદલે ધીમા પુરાવા આધારિત રચનાત્મક સુધારામાં માનતો હતો. આજના આટના ઝડપી યુગમાં આ ધીરજ અને વ્યવહારુતાનું મહત્ત્વ સમજવું ખૂબ જરૂરી છે.
કોઈ ઉદાહરણ આપી શકો?
જેમ કે કોઈ ગામમાં પાણીની સમસ્યા હોય તો સીધા મોટા ડેમની યોજના બનાવવા કરતાં કદાચ નાના ચેક ડેમ કે વરસાદી પાણીના સંગ્રહ જેવો સ્થાનિક અને ક્રમિક સુધારો વધુ અસરકારક નીવડે.
સાચી વાત છે. ચોથું,
આંતરશાખાકીય વિચારસરણી અપનાવવી. માનવ વિજ્ઞાન કોઈ એક વિષય નહોતો, તેમાં ફિલોસોફી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કાયદો, મનોવિજ્ઞાન બધું જ હતું. આજની જટિલ સમસ્યાઓ જેમ કે પર્યાવરણ, ગરીબી, આરોગ્યના ઉકેલ માટે પણ આપણને આવા જ બહુવિધ દૃષ્ટિકોણની જરૂર પડે છે. સમસ્યાને ફક્ત એક જ પાસાથી જોવી પૂરતી નથી.
અને પાંચમું,
નવીનતાના વિવિધ કેન્દ્રોને ઓળખવા અને પ્રોત્સાહન આપવું. રોબર્ટસન પેરિસને બદલે એડિનબર્ગ અને નેપલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યાદ અપાવે છે કે નવા વિચારો અને પ્રગતિ ફક્ત મોટા શહેરો કે પ્રખ્યાત સંસ્થાઓમાં જ નથી થતા, નાના ઓછા જાણીતા સ્થળો, સમુદાયો પણ મહત્ત્વનું યોગદાન આપી શકે છે. આપણે આપણા દેશમાં પણ ગ્રામીણ સ્તરે કે નાના શહેરોમાં થતા ઇનોવેશનને ઓળખવાની અને તેને ટેકો આપવાની જરૂર છે.
આ બધી જ વાતો ખૂબ જ વ્યવહારુ અને વિચારવા જેવી છે. ચાલો હવે આપણે અંત તરફ જઈએ. આ પુસ્તક અને આપણી આખી ચર્ચામાંથી તમારા અંગત તારણો શું રહ્યા? તમને શું સૌથી વધુ સ્પર્શી ગયું અથવા કદાચ આશ્ચર્ય પમાડ્યું?
મારા માટે સૌથી વધુ આશ્ચર્યજનક અને રસપ્રદ વાત તો પેલો માનવ વિજ્ઞાનનો મૂળ વિચાર જ હતો. એ જાણવું કે 18મી સદીમાં લોકોમાં આટલી મોટી મહત્વાકાંક્ષા હતી કે માનવ સ્વભાવ અને સમાજને પણ વિજ્ઞાનની પદ્ધતિથી સમજી શકાય અને સુધારી શકાય, તે ખાલી બૌદ્ધિક રમત નથી પણ માનવજાતની ભલાઈ માટેનો એક ગંભીર પ્રયાસ હતો. અને હા, બીજું, નેપલ્સનું ઉદાહરણ ખરેખર આંખ ખોલનારું હતું. કેવી રીતે એક સાવ અલગ સાંસ્કૃતિક અને ધાર્મિક સંદર્ભમાં પણ સમાન બૌદ્ધિક પ્રવાહો વિકસી શકે છે.
મને પણ રોબર્ટસનનો એ મુદ્દો ખૂબ ગમ્યો કે એનલાઇટનમેન્ટનો મુખ્ય પ્રવાહ મધ્યમ માર્ગી અને રચનાત્મક હતો. આપણે તેને હંમેશા વિદ્રોહ અને નકાર સાથે જોડીએ છીએ, પણ તેનો મોટો હિસ્સો સમાજને સમજવા અને ધીમે ધીમે વધુ સારો બનાવવા પર કેન્દ્રિત હતો તે જાણવું બહુ મહત્વનું લાગ્યું. અને એ પણ સમજાયું કે કોઈ એક મોટી ઐતિહાસિક ઘટના જેમ કે ફ્રેન્ચ ક્રાંતિ એ કેવી રીતે ભૂતકાળની આપણી સમજ પર લાંબા સમય સુધી પોતાનો પ્રભાવ જમાવી શકે છે અને ક્યારેક તેને વિકૃત પણ કરી શકે છે.
તો સારાંશમાં કહીએ તો જ્હોન રોબર્ટસન આપણને એનલાઇટનમેન્ટને એક નવી જ નજરથી જોવા માટે પ્રેરિત કરે છે. એક એવા વૈવિધ્યસભર રચનાત્મક અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક પ્રોજેક્ટ તરીકે જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ અને સમાજનો વિજ્ઞાન વિકસાવીને માનવ સ્થિતિ સુધારવાનો હતો. તે માત્ર બુદ્ધિનો ઉત્સવ નહોતો, પણ માનવતા માટે વધુ સારા ભવિષ્યની આશા સાથે કરાયેલી એક ગંભીર અને વ્યવહારુ કોશિશ હતી. અને તેના મૂળભૂત પ્રશ્નો અને પદ્ધતિઓ આજે પણ આપણા માટે એટલા જ પ્રસ્તુત છે.
ફરી મળીશું આવતા રંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.